నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సర్వసాహం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం మోక్షమార్గస్య నేతారం భేతారం కర్మ భూవృతా జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణలభే.
હમણાં જ આપણે આયુ કર્મો ઉપર બહુ સુંદર ચર્ચા સાંભળી. એના ઉપર કોઈને વિશેષ પ્રશ્ન કે એવું કાંઈ હોય તો આપણે આ ક્લાસના એન્ડમાં જોડા લઈશું, એટલે બધાને પણ ક્લિયર થાય વધારે. ઉદયમાં ના આવે કોઈ પણ કર્મ બંધાય તો બંધાયા પછી થોડો વખત સુધી સત્તામાં પડ્યા હોય એને આબાદા કાળ કહેવાય. એ આબાદા કાળ પૂરો થાય પછી એ કર્મ ઉદયમાં આવે. એટલે 70 કોડા કોડી સાગર એવો કર્મનો નિયમ છે. જો કે જેટલા સાગરોપમ માટે કર્મ બંધાય, આ ઘાતી કર્મનો, જેટલા સાગરોપમ માટે બંધાય એટલા 100 વર્ષ એનો આબાદા કાળ. એટલે સમજો 50 સાગરપમ માટે બંધાયો હોય, દર્શન મોહનીય છે પણ 50 સાગરનો બંધાયો તો 7000નો લોજિક ન આવે તો 5000 વર્ષ થાય. 50 100 એવી રીતના ગણતરી કરવાની. જો આની વિશેષ ચર્ચા કરશું આપણને, જેને પ્રશ્ન હોય છેલ્લે પૂછ્યો. આપણો અત્યારના ચાલતો વિષય જે છે એને થોડો આગળ વધારીએ અને પછી આપણે એમાં ક્વેશ્ચન આન્સરમાં જોશું. જો તત્વાર્થ સૂત્રનો 3જો અધ્યાય છે એમાં આપણે 37મું સૂત્ર આવ્યા છે. આ 3જા અધ્યાયમાં આપણે પહેલા જ અધોલોક અને હવે મધ્યલોકની રચના આપણે ડિટેલમાં ભણી રહ્યા છે. આ રચના કેમ ડિટેલમાં ભણી રહ્યા છે? કેમ કે આપણે એઝ અ જીવ આ બધી જગ્યાએ જન્મ લઈ ચૂક્યા છે અને આ બધે જન્મ લઈને અનંત દુઃખ જે ભોગવ્યા છે અને એ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો એનું વર્ણન સમજવા માટે કે આ જગ્યાએ કેવી કેવી વ્યવસ્થા છે એના માટે અહીંયા આચાર્ય ભગવાને આ બધી રચનાઓ મૂકી છે. લાસ્ટ ક્લાસમાં આપણે મનુષ્યના પ્રકાર કેવા હોય છે એ જોયું હતું. તો મનુષ્યના 2 પ્રકાર જોયા હતા કે એક આર્ય મનુષ્ય અને એક મલેચ્છી મનુષ્ય. મલેચ્છના પણ 2 પ્રકાર જોયા કે એક કર્મભૂમિ જ મલેચ્છ અને એક અંતરદ્વીપ જ મલેચ્છ અથવા ભોગભૂમિના મલેચ્છ, બરાબર એ જોયું. અને આર્ય મનુષ્યના પણ 2 પ્રકાર હતા, એક રુદ્ધિધારી આર્ય અને એક અનરુદ્ધિધારી આર્ય, બરાબર. એમાં રુદ્ધિઓમાં આપણે 64 રુદ્ધિનું વર્ણન જોયું અને અનરુદ્ધિધારી આર્યમાં પણ 5 પ્રકાર આપણે જોયા હતા. ક્ષેત્ર અપેક્ષાએ, જાતિ અપેક્ષાએ, પછી એક કર્મ અપેક્ષાએ અને ચારિત્ર અને દર્શન, એ રીતે 5 પ્રકારના આર્યનું વર્ણન આપણે જોયું. આ બધી ડિટેલમાં ચર્ચા થઈ ગઈ. હવે વિષય પાછો આપણે એ જે જંબુદ્વીપની કઈ રચનામાં કેવી વ્યવસ્થા છે એના ઉપર વિષય આવે છે. જો 37મું સૂત્ર જોઈએ, કર્મભૂમિનું વર્ણન. કર્મભૂમિનું વર્ણન એટલે કે આ અઢી દ્વીપમાં અથવા તો જ્યાં આપણે અત્યારે રહી રહ્યા છે તો ત્યાં કર્મભૂમિ ક્યાં ક્યાં છે એનું વર્ણન આવે. જો સૂત્ર વાંચે, ભરત એરાવત વિદેહા કર્મભૂમયો અન્યત્ર દેવ કુરુ ઉત્તર કુરુ વ્યાહા. શું કહે છે? અર્થ, 5 મેરુ સંબંધી. આ 5 મેરુ પર્વત ક્યાં આવેલા છે? અઢી દ્વીપમાં. એક સુદર્શન મેરુ વચમાં છે, જંબુદ્વીપમાં છે. પછી વિજય મેરુ અને અચલ મેરુ એ નાતકી ખંડમાં. પહેલું નામ પૂર્વ દિશામાં, બીજું નામ પશ્ચિમમાં. એટલે વિજય પૂર્વમાં, અચલ મેરુ પશ્ચિમમાં, બરાબર. પછી મંદિર મેરુ અને વિદ્યુતમાં દિશા એ પુષ્કર દ્વીપના અંદરના અડધા ભાગમાં છે, બહારના અડધા ભાગમાં નથી, અંદરના અડધા ભાગમાં, બરાબર. તો જો આ 5 મેરુ પર્વત સંબંધી 5 ભરત અને 5 એરાવત ક્ષેત્ર છે. આ ભરત અને એરાવત ક્ષેત્ર ક્યાં ક્યાં છે? ક્યાં છે એટલે જંબુદ્વીપનું તમે આપણે ડાયગ્રામ સમજે તો એમાં ભરત ક્ષેત્ર ક્યાં છે? એકદમ નીચેનો જે છેલ્લો મૂન જેવો એનો આકાર છે, બીચના ચંદ્રમાં જેવો, એ ભરત ક્ષેત્ર છે અને એરાવત ક્ષેત્ર ક્યાં છે? ઉપર. આ નીચે ને ઉપર એટલે આમ ઉપર નીચે નથી, નીચે ને ઉપર એટલે દક્ષિણ દિશામાં અને પૂર્વ દિશામાં. ખ્યાલ આવે? દક્ષિણ ને પૂર્વ એમ સમજવા. તો દક્ષિણ દિશામાં ભરત ક્ષેત્ર, પૂર્વ દિશામાં એરાવત ક્ષેત્ર છે. તો પાંચ મેરુ પર્વત સંબંધી પાંચ ભરત ક્ષેત્ર છે અને પાંચ વિદેહ ક્ષેત્ર છે. ખ્યાલ આવે ને? એટલે એક એક દ્વીપમાં એક એક ભરત ક્ષેત્ર અને ઉપર ઉપર એક એક એરાવત ક્ષેત્ર. એટલે ટોટલ 10 ભરત અને 10 એરાવત થયા, સોરી ટોટલ 10 ભૂમિઓ થઈ. બરાબર? હવે આગળ વાંચીએ. જો દેવ કુરુ તથા ઉત્તર કુરુ એ બે ને છોડીને પાંચ વિદેહ એ પણ અઢી દ્વીપમાં કુલ 15 કર્મ ભૂમિઓ છે. આ થોડું સમજીએ. જે આપણે જંબુદ્વીપ જોયું હતું, જંબુદ્વીપ ની અંદર 7 ક્ષેત્ર જોયા હતા અને 6 પર્વતો જોયા હતા. તો વચ્ચેનો જે આખો એરિયા છે એને આપણે વિદેહ ક્ષેત્ર કીધું. ખ્યાલ આવ્યું ને? પણ એ આખો એરિયા જે છે એ કર્મભૂમિ નથી. એ આખો એરિયા નામ ભલે વિદેહ છે પણ એ આખો એરિયા કર્મભૂમિ જ નથી. તો કેટલો કર્મભૂમિ છે? તો જો સુદર્શન મેરુ પર્વતની આજુબાજુ 4 ગજદંત પર્વત છે. એ 4 ગજદંત પર્વતથી ઉપરનો આમ થોડો હાફ મૂન જેવો શેપ બને છે અને નીચે હાફ મૂન જેવો શેપ બને છે. એને કહેવાય છે દેવગુરુ અને ઉત્તરગુરુ. ખ્યાલ આવે છે? દેવગુરુ અને ઉત્તરગુરુ. તો એ દેવગુરુ અને ઉત્તરગુરુ એ ઉત્તમ ભોગભૂમિની જગ્યા છે. ત્યાં ઉત્તમ ભોગભૂમિ છે. અને એના સિવાય આ ઉપર નીચે તો દેવગુરુ ઉત્તરગુરુ છે, લેફ્ટ રાઈટ માં શું છે? કોઈને ખ્યાલ છે? ના, શાલ્મલી વૃક્ષ અને જંબુ વૃક્ષ તો દેવગુરુ ઉત્તરગુરુમાં જ છે. નીચે જે દેવગુરુ છે ત્યાં શાલ્મલી વૃક્ષ છે અને ઉપર ઉત્તરગુરુમાં જંબુ વૃક્ષ છે. તો આ લેફ્ટ રાઈટ માં શું છે? જો લેફ્ટ રાઈટ માં પહેલા તો ભદ્ર શાલવન આવે. જેટલો એરિયા જેટલા એરિયામાં ગજદંત પર્વત છે ને એટલો ત્યાં એરિયામાં ભદ્ર શાલવન છે. આપણે મેરુ પર્વત માં ભદ્રશાલવન નામ સાંભળ્યું ને, નીચે ભદ્રશાલ, પછી નંદનવન, સોમનસવન, પાંડવવન. તો અહીંયા નીચે ભદ્રશાલવન છે. એના પછી વિદેહ ક્ષેત્રની ભૂમિઓ ચાલુ થાય છે. જે વિદેહની આપણે 32 વિદેહ ક્ષેત્ર જે કહીએ એ ભદ્રશાલવન પછી ચાલુ થાય છે. ખ્યાલ આવે છે? તો જે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ વચમાનો મેરુ પર્વતનો અને દેવગુરુ ઉત્તરગુરુનો એરિયા કાઢી નાખો અને પછી જેટલો એરિયા બચે છે એટલું કર્મભૂમિ છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? બધા ડાયગ્રામમાં જોવું છે કે ઇમેજિનેશનમાં આવી ગયું ડાયગ્રામ? સંકેતજી વો અપના જંબુદ્વીપ વાળા ડાયગ્રામ નીકાલ્યો ને. તો જો આમ ક્ષેત્ર વાઇઝ કાઉન્ટ કરીએ તો જંબુદ્વીપમાં ક્ષેત્ર કેટલા કર્મભૂમિના? કે ભરત ક્ષેત્ર, એરાવત ક્ષેત્ર અને વિદેહ ક્ષેત્ર. એક આપણું હોલ કરીને લઈ લો હોલિસ્ટિક, તો વિદેહ ક્ષેત્ર 1, એટલે ટોટલ 3. તો 5 મેરુ સંબંધી કેટલા? 1 મેરુ પર્વતમાં 3, તો 5 માં કેટલા? કે 15. તો ટોટલ કર્મભૂમિ અઢી દ્વીપમાં કેટલી? 15 કર્મભૂમિ. આમ મોટું કહીએ તો. હવે એના ફર્ધર ડિવિઝનમાં જઈએ તો ભરત ક્ષેત્રમાં કોઈ ભેદ નથી, કોઈ ભાગ નથી. એરાવત ક્ષેત્રમાં પણ કોઈ ભાગ નથી. પણ આ વિદેહ ક્ષેત્ર છે તો એક એરિયામાં 32 વિદેહ ક્ષેત્ર છે. હવે કેવી રીતના આપણે મને ડાયગ્રામમાં જોશું. તો જો 1 માં 32 હોય તો 5 મેરુ સંબંધની કેટલા થાય? 32 × 5 એટલે 160. બરાબર? હવે 160 માં પેલા 5 ભરત અને 5 એરાવત એડ કરો તો કેટલા થાય? તો 170. એટલે ટોટલ કર્મભૂમિ અઢી દ્વીપમાં કેટલી? કે 170. આમ મોટું કહીએ તો કર્મભૂમિ 15 અને ડિટેલમાં કહીએ તો કર્મભૂમિ 170. એટલે અલગ અલગ નંબર ને સાંભળો તો કન્ફ્યુઝ થવાનું નહીં. એની ખાલી ગણતરી અલગ રીતે કરવામાં આવે છે. મિલા ભૈયા, અરે અપના જો ઉજ્જવલા બહેનવાલા પણ નીકાળતો ને, જૈન ભૂગોળ શાસ્ત્ર નીકાળ્યું. જો આપણે ત્યાં સુધી ટીકા વાંચે છે આ પછી ચાર્ટમાં વિશેષ સમજો. જો ટીકા ફર્સ્ટ પોઈન્ટ, કર્મભૂમિ પહેલા તો કોને કહેવાય? તો જો જ્યાં અસી મસી કૃષિ વાણિજ્ય વિદ્યા અને શિલ્પ એ છ કર્મની પ્રવૃત્તિ હોય તેને કર્મભૂમિ કહે છે. એટલે કે જ્યાં મનુષ્યને કંઈક કામ કરવું પડે એને કર્મભૂમિ કહે છે. ભોગભૂમિમાં મનુષ્ય શું કરે? કાંઈ જ કામ ન કરે, ખાલી ભોગ ભોગવે. હમણાં જ એને પૂછ્યું હતું ને કે કોઈકને આગલા જન્મમાં સ્વર્ગમાં જવું છે, કોઈકને ત્યાં વિદેહ ક્ષેત્ર જવું છે, એના કરતા તો ભોગ ભૂમિમાં જવું સારું કે નહીં? એ કાંઈ જ કરવાનું નહીં, બસ બેઠા રહેવાનું અને ભોગ ભોગવવાના. જે જોઈએ કલ્પ વૃક્ષ પાસે માંગવાનું ને બધું મળી જાય, કાંઈ આપણે જાતે કરવાનું નહીં. તો એ સારું કે નહીં? જો તીર્થંકર આદિ મહાપુરુષો કર્મભૂમિમાં જ જન્મ લે છે, ભોગભૂમિમાં કોઈ મહાપુરુષ જન્મ લેતા નથી, ભોગભૂમિમાં એકે મુનિરાજ હોતા નથી. જેટલી ધર્મની પ્રવૃત્તિ છે ને એ બધી કર્મભૂમિમાં છે. એટલે કર્મભૂમિ વધારે ઉત્કૃષ્ટ છે ભોગભૂમિ કરતા. ભોગભૂમિમાં ભલે જીવો ભોગ ભોગવે છે, પણ એ તો પુણ્યના ફળમાં ભોગવે છે ને, એમાં શું એને કઈ વિશેષતા નથી. તો જો કર્મભૂમિ કોને કીધી? કે જેમાં છ કાર્ય થાય છે, અસી મસી કૃષિ વિદ્યા વાણિજ્ય શિલ્પ, એ છ કાર્ય જ્યાં થાય ત્યાં કર્મભૂમિ કહે છે. વિધેયના એક મેરુ સંબંધી 32 ભેદ છે. વિધેયના એક મેરુ પર્વતમાં 32 વિધેય ક્ષેત્ર છે, આપણે જોશું હમણાં કેવી રીતના. અને પાંચ વિધેય છે, તેથી 32 × 5 = 160 ક્ષેત્ર પાંચ વિધેયના થયા. અને પાંચ ભરત અને પાંચ એરાવત એ 10 મળીને કુલ 15 કર્મભૂમિઓના 170 ક્ષેત્ર છે. આ નંબર સ્પેસે છે કે નહીં, ક્યાં છે કેવી રીતના એ જોશું, પણ આ મોટી સંખ્યા તો ખ્યાલમાં આવી ને કે 15 અને 170, બરાબર. આ પવિત્રતાના ધર્મના ક્ષેત્રો છે અને મુક્તિ પ્રાપ્ત કરવાના કરનાર મનુષ્યો ત્યાં જ જન્મે છે. જે જે જીવને ધર્મની પ્રાપ્તિ, આ ધર્મની પ્રરૂપણા ખાલી કર્મભૂમિમાં જ છે. જેવી રીતના મલેશખંડમાં કોઈ ધર્મની પ્રરૂપણા નથી ને, એવી રીતના ભોગભૂમિમાં પણ નથી, ત્યાં કોઈ ધર્મની પ્રરૂપણા નથી. પણ ત્યાં કોઈ ચારણ વૃદ્ધિધારી મુનિરાજ આદિ વિહાર કરીને જાય અને કોઈ જીવને સમ્યક દર્શન દેશના આદિ આપીને સમ્યક તો પ્રાપ્ત થઈ શકે છે, પણ ત્યાં ઇટસેલ્ફ કોઈ જન્મીને ત્યાં ધર્મની પ્રભાવ ન કરે એવું હોતું નથી. આગળ જોઈએ. જો બેલા ભૈયા, હા જો આમ આપણે અહીંયા જોઈએ થોડું. જો જેટલો માઉન્ટેન બતાવ્યા છે ને, એ તો 6 પર્વતો છે, બરાબર. આ જૈન ભૂગોળ પુસ્તક છે, એમાં ઉજ્વલાબેને, આપણે ડોક્ટર ઉજ્વલાબેન સાયન્સ છે ને, બહુ સરસ ડાયગ્રામ્સ એમણે બનાવેલા છે, આપણે એમાંથી રેફર કરીએ છીએ. હવે જો વચમાનો આખો જે એરિયા છે એને વિધેય ક્ષેત્ર કહેવાય છે. વિધેય ક્ષેત્રની વેરી સેન્ટરમાં સુમેરુ પર્વત છે અને ચાર દિશાઓમાં ચાર હાથીના દાંતના શેપના પર્વતો છે, એને ગજદંત પર્વત કહેવાય છે. હવે ઉપર લખ્યું છે દેવ, નીચે લખ્યું દેવગુરુ, ઉપર લખ્યું છે ઉત્તર ગુરુ, વંચાય છે વચ્ચે વચ. તો એ બે એરિયા જે અલગ શેડમાં કરેલા છે એ બંને એરિયા ભોગભૂમિના છે, ભોગભૂમિના છે. અને લેફ્ટ રાઈટ જો યલોઇશ કલર છે ને, ત્યાં ભદ્રશાલ વન લખેલું છે, ગ્રીન કલર. હા, ત્યાં શું લખેલું છે? ભદ્રશાલ વન. એટલે ભદ્રશાલ વન જે લખેલું છે એને પણ કાઢી નાખો. હવે જે વર્ટિકલ લાઈન્સ જે ડ્રો કરેલી છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, ઈ એરિયા કયો છે? કે કર્મભૂમિ છે, વિધેય ક્ષેત્રની કર્મભૂમિ. એ ખાલી ઓલી વર્ટિકલ લાઈન ડ્રો કરેલી છે બે બાજુ, એટલો જ છે. ભૈયા એક સાઈડ ઓર ઝૂમ કીજે, કોઈ બી એક દિશા. હા, હવે જો નીચે નદી છે અને ઉપર આમ વર્ટિકલ પર્વતો છે, આમ હોરિઝોન્ટલ નદી છે અને વર્ટિકલ પર્વતો છે, તો એનાથી આપણને નંબર જો દેખાય છે અંદર, એટલે એક વિધેય ક્ષેત્રમાં એક જે જંબુદ્વીપનું ખાલી વિધેય ક્ષેત્ર છે તેમાં નોર્થ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ, પછી સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ, એમ ચાર ભેદ તો પહેલા પડ્યા. અને એ ચાર ની પણ અંદર એક એક એરિયામાં 8-8 વિધેય ક્ષેત્રના ભેદ પડે છે. એટલે ટોટલ એક જંબુદ્વીપમાં એક મેરુ પર્વત સંબંધી 32 વિધેય ક્ષેત્ર થાય છે. આ ખ્યાલ આવ્યો કે નહીં બધાને? હવે ક્લિયર થયું? હજી કઈ ડાઉટ, કઈ ક્વેશ્ચન? એ જે બહારનો યલો ભાગ છે ને, એક વિધેય ક્ષેત્ર અને જે જંબુદ્વીપની કટની કહેવાય, જે કટની એટલે બેઝિકલી ઇટ ઇઝ ધ એજ અને પછી સમુદ્ર છે, એટલે ઈ એરિયા એ પણ આમ તો જે ભદ્રશાલવન જેવો જ એરિયા છે, પણ એ વિધેય ક્ષેત્રની કર્મભૂમિનો એરિયા ના ગણાય. એક આર્ય અને પાંચ મલેચ્છ, તો એની હમણાં હવે ડિટેલમાં ચર્ચા નથી કરતા, પણ એ બેઝિકલી આખું કર્મભૂમિ જ કહેવાય છે. આટલું ક્લિયર બધાને? તો જો 32 એક જંબુદ્વીપ સંબંધી એટલે એક મેરુ પર્વત સંબંધી 32 વિધેય ક્ષેત્ર, એક ભરત ક્ષેત્ર અને એક એરાવત ક્ષેત્ર, એટલે ટોટલ મળીને 34 કર્મભૂમિઓ એ એક મેરુ પર્વત સંબંધી થઈ. એમાં પાંચ મેરુ પર્વત તો 34 × 5 એટલે ટોટલ 170 કર્મભૂમિઓ થાય છે. બરાબર, આગળ વાંચીએ. ચાલો ટીકા મેં આ જઈએ ભૈયા વાપસ. જો સેકન્ડ પેરેગ્રાફ, હા આપણો પ્રશ્ન છે વિધેય ક્ષેત્રની કર્મભૂમિમાં અનાર્યખંડ હોય કે નહીં, તો હોય. વિધેય ક્ષેત્રની કર્મભૂમિ જે આપણે એક જે કોઈ પણ એક નંબર લઈ લો તો એમાં પણ 6 ખંડ હોય છે, એમાં એક આર્યભૂમિ છે અને 5 અનાર્ય એટલે મલેચ્છખંડ છે. એ 5 મલેચ્છખંડમાં પણ કોઈ ધર્મની પ્રભાવના ત્યાં કોઈ ધર્મની પ્રરૂપણ નથી. નામ આપણે તો વિધેય ક્ષેત્રથી આમ અટ્રેક્ટ થઈએ, પણ એવું નથી. ત્યાં પણ એવા ઘણા સ્પોટ્સ છે જ્યાં કોઈ ધર્મ નથી. આર્ય કરતા મલેચ્છ વધારે, એક એક આર્ય ભૂમિ પર 5-5 મલેચ્છખંડ છે, એટલે 32 આપણે કર્મભૂમિ જોઈએ તો 32 આર્યખંડ, પણ એમાં 160 મલેચ્છખંડ છે. હવે સમજો આપણે રેન્ડમલી અહીંયા ત્યાં જમ્પ મારીએ, સમજો આપણે એક બલૂનમાં અહીંયાથી ઉડ્યા અને એવી આપણી આશા હોય કે આપણે વિધેય ક્ષેત્રમાં જઈને લેન્ડ કરશું, હા તો પ્રોબેબિલિટી ક્યાં છે વધારે લેન્ડ કરવાની? મલેચ્છખંડમાં લેન્ડ કરવાનો ચાન્સ વધારે છે. એટલે જે અહીંયાથી એવી આશા રાખીને જતા હોય કે ભાઈ નેક્સ્ટ ગો આપણે વિધેયમાં કરીએ, તો એમાં આપણે ચાન્સીસ મલેચ્છમાં ઉત્પન્ન થવાના વધારે છે. ચાલો આગળ વાંચે. જો હવે આ તો થઈ કર્મભૂમિની વાત, હવે જો પાછું મેરુ પર્વત સંબંધી ભોગભૂમિની વાત કરે છે. હવે જો એક મેરુ સંબંધી હિમવન, હિમવત, હરિ, રમ્યક, હિરણ્યવટ, ભૈયા વાપસ ડાયગ્રામ નીકાળી લઈએ. આ ચાર પર્વ પહેલા જોઈ લઈએ, આ ચાર ક્ષેત્ર ક્યાં છે, ઓન રાઈટ સાઈડ લઈ લીજીએ તરફ, મતલબ ઇમેજ કોઈ એસા મત લઈએ. હા, જો નીચે ક્ષેત્રના નામ લખ્યા છે, જો નીચે હિમવત, ઉપર હરિ, પછી હજી ઉપર ઉપર વિધેય કેવી ઉપર, તો જો ત્યાં હવે આવશે રમ્યક અને ઉપર હિરણ્યવટ, એ આખું જે બેન્ડ છે એ આ ચાર જે ક્ષેત્ર છે એ ભોગભૂમિના ક્ષેત્ર છે. બરાબર, અને આપણે જે દેવગુરુ ને ઉત્તર ગુરુ એ બે તો જોયા છે, અને દેવગુરુ ને ઉત્તર ગુરુ એ 6 ભોગભૂમિ છે. જો હવે 6 ભોગભૂમિ પણ કેવી રીતના છે એ પણ સમજી લઈએ. સેન્ટરમાંથી બહાર જતા જાઓ, સેન્ટરમાંથી બહાર જતા જાઓ, સેન્ટરમાં છે દેવગુરુ ને ઉત્તર ગુરુ, એ છે ઉત્તમ ભોગભૂમિ. એના પછી નીચે હરિક્ષેત્ર અને ઉપર રમ્ય ક્ષેત્ર, એ બે છે મધ્યમ ભોગભૂમિ. અને હજી બહાર જાઓ તો હિમવત અને હિરણ્યવત, એ બે ક્ષેત્ર છે જગન્ય ભોગભૂમિ. ખ્યાલ આવે? આ ત્રણ પ્રકારની ભોગભૂમિઓ છે, ઉત્તમ, મધ્યમ અને જગન્ય. તો એ પણ એના પણ બે બે ઈચ એવા 6 ભોગભૂમિઓ આ જંબુદ્વીપમાં છે. તો જો એક જંબુદ્વીપના મેરુ પર્વત સંબંધી, સુમેરુ પર્વત સંબંધી 6 ભોગભૂમિ હોય તો અઢી દ્વીપમાં ભોગભૂમિ કેટલી? 6 × 5 6×5=30 ભોગભૂમિ થાય છે. જો એ પ્રમાણે 5 મેરુ સંબંધી 30 ભોગભૂમિ છે, તેમાં 10 જગન્ય, 10 મધ્યમ અને 10 ઉત્કૃષ્ટ છે. ક્લિયર છે કેવી રીતના 10-10 થઈ? ત્યાં કાયમ ભોગભૂમિ છે આ ક્ષેત્રમાં, અને એમાં પણ રોટેટિંગ નહીં, કાયમ ઉત્તમ, કાયમ મધ્યમ અને કાયમ જગન્ય એવી રીતના જ ત્યાં છે. તો 10 પ્રકારના ત્યાં કલ્પવૃક્ષ છે અને તેના ભોગ ભોગવી જીવ સંક્લેશ રહિત શાતારૂપ રહે છે. જો આપણે આયુની હમણાં વાત કરતા હતા, ભોગભૂમિની કેવી વ્યવસ્થા છે કે ત્યાં જેટલા પણ જીવો હોય ત્યાં તિર્યાંચલ મનુષ્ય જ હોય, પહેલા તો બીજા તો કોઈ હોય નહીં. તિર્યાંચમાં પણ સંગની પંચેન્દ્રિય જ હોય, બીજા કોઈ ન હોય. અને એ જીવો કેવા હોય? તિર્યાંચ અને મનુષ્ય બે, કે ત્યાંથી આખું જીવન પૂરું કરીને ત્યાંથી દેવગતિમાં જ જાય, એ દેવનું જ આયુષ્ય બાંધે. અને એમાં પણ એવો નિયમ કે જે ભોગભૂમિમાં સમ્યક દ્રષ્ટિ જીવ છે એ વૈમાનિકમાં જ જાય, અને જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ ભવંતરિકમાં જાય. ત્યાં એમને અનેક પ્રકારથી સમ્યક દર્શન થઈ શકે. દેવોની વૃદ્ધિ જુએ અને સમ્યક દર્શન થઈ જાય, જાતિ સ્મરણથી સમ્યક દર્શન થઈ જાય, અથવા તો કોઈ દેવ કે કોઈ મુનિરાજ આવીને ઉપદેશ આપે અને એનાથી સમ્યક દર્શન થઈ શકે. જો સમ્યક, જ્યાં સંગની પંચેન્દ્રિય જીવ છે ને, તો ત્રણેય લોકમાં સમ્યક દર્શન તો ક્યાંય પણ પ્રગટ કરી શકે છે. સમ્યક દર્શન પ્રગટ કરવાને જીવને ક્યાંય બાધા નથી. આપણે સૌથી પહેલું કામ શું કરવું છે? કે આપણે સમ્યક દર્શન પ્રગટ કરવું છે ને, તો એના માટે આ ત્રણ લોકમાં ક્યાંય બાધા નથી. એટલે આપણી પાસે કોઈ એક્સક્યુઝ છે? આપણી પાસે કોઈ એક્સક્યુઝ નથી કે ભાઈ આ એરિયામાં હું જન્મું તો કદાચ ભવ પ્રત્યે કે ત્યાં ભૂમિને કારણે સમ્યક દર્શન ના થાય, એવું કોઈ એક્સક્યુઝ આપણી પાસે નથી. મલેચખંડમાં જો ધર્મની પ્રરૂપણા ત્યાં નથી, પણ ત્યાં પણ જીવ સમ્યક તો પ્રગટ કરી શકે છે. હા, જો તમારો પોઈન્ટ એ છે કે જીવ પોતાના દુઃખ ને જાણીને સમ્યક માટેનો પુરુષાર્થ કરે, પણ એ દુઃખ જ્યાં જાણીને સમ્યક નો પુરુષાર્થ કરે એનું એક કારણ છે. એવા ઘણા કારણો હોઈ શકે. જે જૂનવત જે કોઈ દિવ્યધ્વનિ પહેલા સાંભળી હોય એ એમને જાતિ સ્મરણથી યાદ આવે અને ત્યાં યાદ આવે કે ભાઈ હું તો આવી રીતના ભગવાન આત્મા છું, તો પોતે સમ્યક દર્શન પ્રગટ કરી શકે. મલેચખંડમાં પણ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે, પણ જસ્ટ ત્યાં કોઈ ધર્મની પ્રભાવના નથી. ત્યાં જીવને બાધા કઈ નથી કે એનામાં શક્તિ નથી કે એનામાં કોઈ જાતનો ત્યાં કર્મનું આવરણ છે, એટલે કોઈ બીજી કોઈ એવા બીજા કારણો નથી કે જેને કારણે જીવ સમ્યક ન પ્રગટ કરી શકે. પોતાની જ યોગ્યતા નથી, એટલે નથી કરતા, એ વસ્તુ જુદી છે. પણ ત્યાં કોઈ પર, કોઈ પણ વિશ્વમાં એવી કોઈ પર સત્તા નથી જે જીવને સમ્યક દર્શન પ્રગટ કરવાને બાધા ઉત્પન્ન કરી શકે. ખ્યાલ આવે છે? ચાલો આગળ વાંચીએ. હવે જો પ્રશ્ન, અહીંયા પ્રશ્ન તો એમ જ સાધારણ છે કે કર્મનો આશ્રય તો ત્રણેય લોકમાં, ત્રણેય લોકના ક્ષેત્ર છે, તો કર્મભૂમિના 170 ક્ષેત્ર કેમ કહો છો? ત્રણેય લોકને કર્મભૂમિ કેમ કહેતા નથી? જો પહેલા ક્વેશ્ચન સમજવો પડશે. કર્મ જે શબ્દ છે ને એ ઘણા ઘણા જુદા શબ્દોમાં વપરાય છે. અહીંયા ઉપર જે અસીમ અસી કૃષિ આદિ જે કર્મ કીધા, તો એ તો એક જાતની ક્રિયા છે, કોઈક જાતને કાર્ય કરવા પડે છે એને કર્મ કીધું. આઠ કર્મને પણ કર્મ કહેવાય છે, જીવના મોહ રાગ દ્વેષ આદિ ભાવોને પણ કર્મ કહેવાય છે. પણ અહીંયા કોની વાત છે કે આ કર્મભૂમિમાં જીવે કંઈક કાર્ય કરવું પડે છે? તો હવે પ્રશ્ન એવો ઊભો થયો, અહીંયા પ્રશ્ન એ પૂછ્યો કે જીવે કાર્ય તો ત્રણેય લોકમાં કરવાનું છે ને, નરકમાં બી કંઈક ને કંઈક કાર્ય તો કરશે કે નહીં? દેવગતિમાં પણ વિમાન લઈને ઉડીને જાય છે તો ત્યાં પણ કંઈક કાર્ય કરે છે ને, દર્શન કરવા ગયા કે કંઈક તો કાર્ય કર્યું ને. તો તમે કર્મભૂમિ ખાલી અહીંયા જ કેમ કહો છો, ત્રણેય લોકમાં કહો? હવે ક્વેશ્ચન સમજાયું? તો જો ઉત્તર આપે છે. ઉત્તર, સર્વાર્થ સિદ્ધિ પહોંચવાનું. સર્વાર્થ સિદ્ધિ શું છે, કોઈને ખ્યાલ છે? 16th નથી, હા, જો 16 સ્વર્ગ છે વૈમાનિકમાં. વૈમાનિકમાં ઉપર પહેલા 16 સ્વર્ગ છે, એના પછી 9 ગ્રહવૈક છે, એના પછી 9 અનુદ્દિશ્ય છે, અને પછી 5 અનુત્તર વિમાન. આ બધા વિમાનોના નામ છે અથવા એક લેવલ છે એમ સમજો. તો 5 અનુત્તર વિમાન જે સૌથી ઉપર છે, એમાં પણ જે પાંચમું સૌથી વચ્ચોવચ્ચ જે છે, સૌથી અપટોપ મોસ્ટ વિમાન, એનું નામ છે સર્વાર્થ સિદ્ધિ. પાંચમના નામ કોઈને યાદ છે? વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધિ. બહુ સરસ. આ પાંચ અણુત્તર વિમાનના નામ છે. તો ચાર દિશામાં ચાર છે. પૂર્વથી શરૂ કરો તો વિજય, પછી દક્ષિણમાં વૈજયંત, પછી પશ્ચિમમાં જયંત અને ઉત્તરમાં અપરાજિત અને વચ્ચોવચ્ચ સર્વાર્થ સિદ્ધિ. તો એ સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં પહોંચવા માટે સૌથી મોટું, સૌથી ઊંચો જીવનો પુરુષાર્થ કે એફર્ટ્સ કે જે એ પ્રકારના જીવના ભાવ જોઈએ. તો જો એ જ કે છે, આમ નીચે જવા માટે સૌથી મોટો પુરુષાર્થ કયો જોઈએ? ક્યાં જવા માટે? કે સાતમી નરકમાં. સાતમી નરકમાં કેટલા પટલો છે કોઈને યાદ છે? સાતમી નરકમાં એક જ પટલ છે. પટલ એટલે લેયર્સ. અને એમાં બિલ કેટલા છે? કે પાંચ બિલ છે. એમાં પણ જે વચમાં ઇન્દ્રક બિલ અને આજુબાજુના શ્રેણીબદ્ધ બિલ. તો વચમાં ઇન્દ્રક બિલ છે એમાં જીવના આયુષ્ય સૌથી લાંબા હોય છે, 33 સાગરોપમ. ઉપર સર્વાર્થ સિદ્ધિમાં કેટલું આયુષ્ય? કે પણ 33 સાગરોપમ. તો જો અહીંયા શું કહે છે, સર્વાર્થ સિદ્ધિ પહોંચવાનું શુભ કર્મ અને સાતમી નરકે પહોંચવાનું પાપ કર્મ, એ બંને કર્મ આ ક્ષેત્રમાં જન્મેલા મનુષ્ય જ ઉપાર્જન કરે છે. આ એટલે કયા? જે આપણે 170 કર્મભૂમિ જોઈ ને, એ અસીમ અસી કૃષિ આદિ 6 કર્મ પણ આ ક્ષેત્રમાં જ થાય છે. અચ્છા, કોઈ દેવગતિથી સર્વાર્થ સિદ્ધિમાં જાય કે નહીં? દેવગતિથી સાતમી નરકમાં જાય કે નહીં? ન જાય. કોઈ નરકમાંથી સર્વાર્થ સિદ્ધિ જાય કે નહીં? નરકમાંથી સાતમી નરક ન જાય. તો દેવમાં પણ ઉત્કૃષ્ટ અને નરકમાં ઉત્કૃષ્ટ ક્યાંથી જવાય? કે કર્મભૂમિથી જ. કર્મભૂમિના મનુષ્યને તિર્યંચ જ એવો પુરુષાર્થ કરી શકે છે. બે બાજુમાં કે ઊંચામાં ઊંચું પુણ્ય પણ એ જ બાંધે અને હીનમાં હીન પણ પાપ પણ એ જ બાંધે છે. તો આ ક્ષેત્રમાં જ થાય છે. તથા દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ 6 પ્રકારના શુભ એટલે કે પ્રશસ્ત કર્મ પણ આ ક્ષેત્રમાં જન્મેલા મનુષ્ય જ કરે છે. તેથી આ ક્ષેત્રને કર્મભૂમિ કહેવામાં આવે છે. આ ખ્યાલ આવ્યો કે? જો વિષય નીકળ્યો છે તો થોડું એ પણ થોડું ડિટેલ્સ પણ જોઈ લઈએ. મધ્ય લોકમાં કેટલા દ્વીપ સમુદ્ર છે? અસંખ્યા દ્વીપ સમુદ્ર છે. એમાંથી પહેલા 2.5 દ્વીપની વ્યવસ્થા તો આપણે જોઈ જોઈ ને. એના પછી શું? એના પછી દ્વીપ સમુદ્રમાં કેવી વ્યવસ્થા છે કોઈને ખ્યાલ છે? દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર એ તો છે ઓલ્ટરનેટ, પણ એમાં આજે કર્મભૂમિ ભોગભૂમિમાં કેવી વ્યવસ્થા છે? જો પુષ્કર દ્વીપ છે ને, પુષ્કર દ્વીપનો હાફ અંદરનો ભાગ, પુષ્કર આર્ધ અંદરનો, ત્યાં તો કર્મભૂમિ ને ભોગભૂમિની જે વ્યવસ્થા આપણે જોઈ એ પ્રમાણે છે. બહારના ભાગથી લઈને છેલ્લે સ્વયંભૂ રમણ દ્વીપ આવે છે. કોઈને ખ્યાલ છે સ્વયંભૂ રમણ દ્વીપ કયો? જો દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર છે ને, એ શૃંખલામાં સૌથી છેલ્લી વસ્તુ શું છે? સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એ સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર, એની પહેલા સ્વયંભૂ રમણ દ્વીપ છે. હવે જેવી રીતના પુષ્કર દ્વીપમાં વચ્ચે હાફ પર્વત છે ને, જેને માનુષ્યોત્તર પર્વત કહેવાય છે, તો અંદરની બાજુ 2.5 દ્વીપ છે અને બહારની બાજુથી લઈને સ્વયંભૂ રમણ દ્વીપની વચ્ચે પણ એવો પર્વત છે જેનું નામ છે સ્વયંભૂ રમણ પર્વત. ખ્યાલ આવ્યો કે? તો અહીંયા પુષ્કરાર્ધ, પુષ્કર માનુષ્યોત્તર પર્વતની બહારથી લઈને સ્વયંભૂ રમણ પર્વતની અંદર સુધી, ખ્યાલ આવ્યો કે નહીં? વચ્ચેનો આખો એરિયા જગન્ય ભોગભૂમિ જેવો છે. અને એની બહાર સ્વયંભૂ રમણ પર્વતની ઓલી બાજુ એટલે કે હાફ ઓફ સ્વયંભૂ રમણ દ્વીપ અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં પાછી કર્મભૂમિ, ખ્યાલ આવે છે? અને ચાર વાળા કોર્નર છે, એ ચાર કોર્નરમાં પણ કર્મભૂમિ છે. તો જો એવી આખી વ્યવસ્થા અહીંયા કરે છે. ચલો આગળ વધીએ. હવે આપણે આયુષ્યની વાતો શરૂ કરીએ. તો મનુષ્યમાં ઉત્કૃષ્ટ અને જગન્ય આયુ, આપણે કર્મભૂમિ ને ભોગભૂમિની વાત કરી તો હવે એના ઉપર આ બધું અપ્લાય કરશું, બરાબર? તો જો મનુષ્યમાં ઉત્કૃષ્ટ અને જગન્ય આયુ, જો સૂત્ર વાંચે, નૃવ સ્થિતિ, નૃવ નૃવ એટલે મનુષ્ય, નૃવ સ્થિતિ પરાવરે ત્રિપલ્યોપમ અંતર મુહૂર્તે. અર્થ, મનુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યની અને જગન્ય સ્થિતિ અંતર મુહૂર્તની છે. આ ત્રણ પલ્યની સ્થિતિ ક્યાં હોય છે? ઉત્તમ ભોગભૂમિ. જો દરેક જગ્યાએ મનુષ્યનું આયુષ્ય જુદું જુદું હોય છે. હવે આયુષ્ય કેવી રીતના બંધ થાય છે, એનો ઉદય કેવી રીતના આવે છે તો આપણે વાત કરી ને. હવે ક્યાં એનો ઉદય આવે છે એ પણ થોડું સમજીએ. તો જો ઉત્તમ ભોગભૂમિ છે, એ ઉત્તમ ભોગભૂમિમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યો હોય. ત્રણ પલ્ય, હવે એક પલ્ય એટલે કેટલું કોઈને ખ્યાલ છે? આ શું છે? આપણને કઈ શબ્દના ઓલા મીનિંગ ખબર નથી ને, તો પછી એનું ભાવ ભાષણ ન થાય, એનું આપણને ફિલિંગ નથી આવતું. ખ્યાલ આવે? જો ફિલિંગ લાવવા માટે થોડું મેથ કહું છું, થોડું સમજો તો એનું આપણને જરાક આમ ફીલ આવે તો મજા આવે. એક દ્વિરૂપ વર્ગધારા કરીને આપણે શાસ્ત્રમાં કોન્સેપ્ટ છે, એટલે બેઝિકલી એ સિરીઝ ઓફ સ્ક્વેર્સ. એટલે તમારે શરૂ ક્યાંથી કરવાનું? કે બે નો સ્ક્વેર ચાર, પછી ચાર નો સ્ક્વેર સિક્સટીન, સિક્સટીન નો સ્ક્વેર 256. આપણે આ વાત થઈ છે ને પહેલા બે ત્રણ વાર. હવે એમ સ્ક્વેર કરતા જાઓ, ખ્યાલ આવે ને? હવે જેટલો નંબર આવે છે એની નીચે તમારે એ લખવાનું કે આ કયા નંબરની પોઝિશન છે. ખ્યાલ આવે? એને કહેવાય વર્ગસ્થાન. ત્રણ શબ્દ આવે છે, રાશિ, અર્ધછેદ, વર્ગસ્થાન. હવે એમાં અત્યારે કન્ફ્યુઝ નહીં કરું તમે, પણ રાશિ એટલે કે સ્ક્વેર સ્ક્વેર કરીને જે નંબર આવ્યો તે, અને વર્ગસ્થાન એટલે કે કઈ પોઝિશન છે. બરાબર? જેવી રીતના ટુ નો સ્ક્વેર ઇઝ ફોર, ફોર ઇઝ ફર્સ્ટ પોઝિશન. બરાબર? ફોર નો સ્ક્વેર સિક્સટીન ઇઝ સેકન્ડ પોઝિશન, પછી 256 ઇઝ થર્ડ પોઝિશન. ખ્યાલ આવ્યો કે નહીં? એમ કરતા કરતા તમે સ્ક્વેર 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 કરતા જાઓ. હવે જયારે આ પોઝિશન અસંખ્યાતમાં પહોંચે, ખ્યાલ આવ્યો ને? આ પોઝિશન અસંખ્યાતમાં પહોંચે ત્યારે ઉપર જે નંબર આવશે એને પલ્ય કહેવાય છે. ખ્યાલ આવે છે ને? જો હવે જે થોડા જાણકાર છે એના માટે થોડું કહું, અસંખ્યાતના ત્રણ ભેદ છે. તમે સાંભળ્યું હશે પરિતા અસંખ્યાત, યુક્તા અસંખ્યાત, અસંખ્યાત અસંખ્યાત. બરાબર? તો પરિતા અને યુક્તાના વર્ગસ્થાન બધા સંખ્યાતમાં છે. ખ્યાલ આવે ને? એટલે જે જગન્ય યુક્તા અસંખ્યાત આવલીને કહેવાય છે, આવલીની વર્ગ, આવલીના વર્ગસ્થાન સંખ્યાતમાં છે. આવલી એટલે એક સેકન્ડનો અસંખ, એટલે કોડાકોડી સંખ્યાતનો ભાગ. અને આપણે પલ્ય એટલે કેટલો મોટા, કેટલા વર્ષો એની વાત કરી, આવલી કરતા પલ્ય ઘણું મોટું, એ ખ્યાલ આવે ને? આવલીથી હજી આગળ જાઓ તો આ હવે અસંખ્યાત અસંખ્યાતની રેન્જમાં આવ્યો છે. તો જ્યાં સુધી એમ સમજો કે આપણે એ વર્ગસ્થાન સંખ્યાતમાં છે ને, તો એ હજી નાના નંબર છે, અને પલ્યનું વર્ગસ્થાન જ અસંખ્યાતમાં છે. અને એવા 10 કોડા કોડી પલ્યોપમ એટલે એક સાગર થાય છે, એવા દેવોના આયુષ્ય સાગરોપમમાં હોય છે. એટલે કેટલા વર્ષો દેવોનું આયુષ્ય છે, કઈ ભાવ ભાષણ થાય છે કે કઈ ફિલિંગ આવે છે કે? આપણે ખાલી ચોથું પાંચમું વર્ગસ્થાન જોઈએ ને તો આપણા નંબર્સ બધા કામ કરવાના ભૂલ કરી દે છે. 256 નો વર્ગ કેટલો? 65536. એ ચોથું સ્થાન થયું હજી. 65000 વર્ષ કોઈનું આયુષ્ય હોય તો કેટલું હોય આયુષ્ય, ઇમેજિન કરો. હજી ચોથું સ્થાન છે. પાંચમું સ્થાન એને બાદાલ કહેવાય છે, એ 10 નંબરની સંખ્યા છે. હવે સમજો કોઈનું આયુષ્ય એટલું હોય કે 10 આંકડા હોય એના આયુષ્યમાં, એટલે આયુષ્ય કેટલા લાંબા છે. તો અહીંથી દેવગતિમાં ગયા, ચલો દેવ તો આપણે ત્યાં જઈને આનંદ કરશું ને, અહીંથી નરક ગતિમાં ગયા એક સાગરનું આયુષ્ય લઈને, ઇમેજિન તો કરો. ખ્યાલ આવે છે કે? જો જેવી રીતના આપણે મનુષ્યમાં આપણા આયુષ્ય 100 વર્ષની આજુબાજુ છે, અને ઓલા ખબર છે મસીન એવા બધા ઝીણા ઝીણા જીવો ઉત્પન્ન થાય ને, નાના કોઈ પેલા વરસાદમાં સાંજના જીવો ઉત્પન્ન થાય તો કેવા ઉત્પન્ન થઈને ફૂદા જે કહેવાય ને ફૂદા ઉત્પન્ન થઈને 5-10 મિનિટમાં તો મરી જાય. એનું આયુષ્ય જ એટલું છે, ખ્યાલ આવે છે કે નહીં? તો ક્યાં આપણા 100 વર્ષનું આયુષ્ય અને ક્યાં એનું હાર્ડલી 5 મિનિટનું આયુષ્ય. હવે એવા જ ક્યાં આપણા 100 વર્ષના આયુષ્ય અને ક્યાં પેલા સાગરોભવના આયુષ્ય, કઈ ભાવભાષણ થાય છે કે? આ મનુષ્યના આયુષ્ય સાવ નાના છે. જે શ્રીમદજી કહે છે ને કે વીજળીના ચમકારે પેલું દોરો ફોરવા જેવું કામ છે, કેમ કે ખરેખર આપણા આયુષ્ય બહુ જ નાના છે. ધ કાઇન્ડ ઓફ ગ્રાન્ડ સ્કીમ ઓફ થિંગ્સ દેટ વી ટોક ઇન જૈનિઝમ, એની સામે આ 100-150 કઈ કિંમત જ નથી. ખ્યાલ આવે છે? એટલે આપણે અત્યારે વાત કરી ત્રણ પલ્લીયની, ત્યાંથી વાત શરૂ કરી ને. તો જે ઉત્તમ ભોગભૂમિ છે ત્યાં જીવોના એટલે મનુષ્યના, મનુષ્યને કી રેન્જ દેવના આયુષ્ય મેક્સિમમ 3 પલ્લીયના હોઈ શકે છે. મધ્યમ ભોગભૂમિમાં મેક્સિમમ 2 પલ્લીયના, જગન્ય ભોગભૂમિમાં મેક્સિમમ 1 પલ્લીયના. હવે જો કમ્પેરિઝન કરજો તો અહીંયા ચોથા કાળમાં મનુષ્યના આયુષ્ય કેટલા હોય? આદિનાથ ભગવાનનું કેટલું હતું? 84 લાખ પૂર્વ. સિમંદર ભગવાનનું કેટલું છે? 1 કોટી પૂર્વ. હવે પૂર્વ એટલે શું? નહીં, જો સાંભળો, 84 લાખ, 84 લાખ, 84 લાખ યર્સ ઇઝ ઇક્વલ ટુ 1 પૂર્વાંગ. એને 1 પૂર્વાંગ કહેવાય. એવા 84 લાખ પૂર્વાંગ એટલે 1 પૂર્વ કહેવાય. એટલે 1 પૂર્વમાં કેટલા વર્ષ? 84 લાખ ઇન્ટુ 84 લાખ એટલે 70,56,000 કરોડ વર્ષ. અને એવા 1 કરોડ વર્ષનું આયુષ્ય, 1 કરોડ પૂર્વ સોરી, એટલે 70,56,000 કરોડ ઇન્ટુ કરોડ, એટલા વર્ષોનું આયુષ્ય સિમંદર ભગવાનનું છે. આપણા જેવા જ મનુષ્ય છે, ખ્યાલ આવે? આપણા જેવા જ મનુષ્ય છે, પણ એમનું આયુષ્ય આટલું લાંબુ છે. એવી જ રીતે આદિનાથ ભગવાનનું આયુષ્ય 84 લાખ કરોડ વર્ષો, એટલું જ કીધું ને, 84 લાખ ઇન્ટુ જે 70,56,000, 84 લાખ પૂર્વ હતું ને, એટલે 84 લાખ ઇન્ટુ 70,56,000 કરોડ. ગણતરી કરી લેજો કેલ્ક્યુલેટરમાં જે થાય તમારે, એટલું તો હજી આવી જશે, હજી આટલી સંખ્યા આવી જશે. એટલે એમ સમજો કે 1 કોડા કોડી એટલે 14 ડિજિટ થયા, અને એમાં પાછું 70 લાખ એટલે 14 અને 6 20 ડિજિટનો નંબર થયો. 20 ડિજિટ જેટલી એમનું આયુષ્ય છે, એટલા વર્ષ. ખ્યાલ આવે ને? તો એવી જ રીતે અહીંયા આ 20 ડિજિટનો નંબર જે કહે છે ને, એ ઓલા 1 પલ્લીયાની સામે બહુ જ નાનો છે. કેમ કે આપણે જો વર્ગ જોતા હતા, એ 20 ડિજિટનો નંબર તો 6ઠા સ્થાને જ આવી જાય. 5મે સ્થાને તો આપણે 10 ડિજિટ જોઈ લીધા હતા, 6ઠા સ્થાને 20 આવી જાય. અને બધું તો અસંખ્યાત સ્થાન ગયા પછી પલ્લ્યા આવે. એટલે મનુષ્ય અને તિર્યંશના આયુષ્ય દેવોના આયુષ્ય કરતા કેટલા નાના છે એવું આપણે વિચાર કરી શકીએ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પણ એટલા નાના છે. ખ્યાલ આવે? તો જો આપણે ભોગભૂમિમાં જોયું 1 પલ્લીય 2 પલ્લીય 3 પલ્લીય, બરાબર, જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ. હવે કર્મભૂમિમાં મેક્સિમમ આયુષ્ય કેટલું? કર્મભૂમિમાં મનુષ્ય અને તિર્યંશનું મેક્સિમમ આયુષ્ય કેટલું? 1 કરોડ પૂર્વ, જેની હમણાં આપણે વાત કરી. એટલે સિમંદર ભગવાનનું જે આયુષ્ય છે મેક્સિમમ છે 1 કરોડ પૂર્વ. 1 કરોડ ઇન્ટુ 84 લાખ ઇન્ટુ 84 લાખ વર્ષ. ખ્યાલ આવે? હવે મારે તમને પ્રશ્ન છે કે મનુષ્ય અને તિર્યંશનું, મનુષ્યનું સૌથી જગન્ય આયુષ્ય કેટલું? નાનામાં નાનું આયુષ્ય કેટલું? કર્મભૂમિમાં કેટલું ને ભોગભૂમિમાં કેટલું?
કર્મભૂમિ
કર્મભૂમિ માં અંતર્મુહૂર્ત. ચલો એ તો અનડિસ્પ્યુટેડ છે. અંતર્મુહૂર્ત એટલે કેટલું અંતર્મુહૂર્ત? ના 48 નહીં, કોઈને માપ સંખ્યા ખ્યાલ છે કેટલું અંતર્મુહૂર્ત? ના એ અંતર્મુહૂર્ત એટલે 48 નહીં છે બરાબર. પણ જે ક્ષુદ્ર ભાવ કહેવાય, ક્ષુદ્ર ભાવ એટલે નાનામાં નાનો ભાવ નું આયુષ્ય કેટલું? એક શ્વાસ નો 18મો ભાગ. એ શ્વાસ નો 18મો ભાગ એ નાનામાં નાનું આયુષ્ય કહેવાય. શ્વાસ એટલે શું? હા, જે આપણે હાર્ટ બીટ જે કહીએ છીએ ને પલ્સ, એક મિનિટમાં 78 થાય. જે હેલ્ધી પર્સન હોય, યંગ હેલ્ધી પર્સન ને 78 થાય એક મિનિટમાં. હવે મિનિટમાં તો એક પલ્સ નો સેકન્ડ કેટલા ગણી લો, અને એટલા સેકન્ડમાં 18 વાર જન્મે ને મરે, તો એક આયુષ્ય કેટલું? એ ગણતરી તમે કેલ્ક્યુલેટરમાં કરી લેજો, થઈ જશે. એટલે લગભગ 0.03 સેકન્ડ મારા ખ્યાલથી યાદ જેટલું છે, એટલું આયુષ્ય એ નાનામાં નાનું આયુષ્ય હોય છે. અચ્છા, કર્મભૂમિનું આટલું, ભોગભૂમિનું કેટલું? એક પલ્લે તો આપણે ઉત્કૃષ્ટ જોયું ને જગન્ય ભોગભૂમિ, એક કોટી પૂર્વ કહો છો, ત્યાં અંતર્મુહૂર્ત જ મિનિમમ છે. ભોગભૂમિમાં પણ મિનિમમ તો અંતર્મુહૂર્ત જ છે. ચલો આપણે ટીકા વાંચીએ થોડી. જો આ સૂત્ર 38 એ ધ્યાન રાખવું કે મનુષ્ય ભાવ તે એક જાતની ત્રસ ગતિ છે. આપણે ત્રસ જીવો છે ને, જે સ્થાવર કોને કહેવાય છે? એકેન્દ્રિય એને સ્થાવર કહેવાય. પછી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય એને ત્રસ જીવ કહેવાય. તો બે ઇન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય સુધીના ત્રસ ગતિ છે. તેનો એક સાથે ઉત્કૃષ્ટ કાળ 2000 સાગરો પહોંચી સહેજ અધિક છે. જે શું કહેવા માંગે છે કે આ આખા લોકમાં અનંતાનંત જીવો ભરેલા છે. એ જીવોમાં મેક્સિમમ જીવો જે રિપોઝિટરી છે તો બધા એકેન્દ્રિયમાં છે, ત્યાં સ્ટોર છે, જેને નિગોદ કહેવાય ને, ઇન્ટરનલ રિપોઝિટરી છે. હવે એમાંથી નીકળીને સમજો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એ પાંચ પણ એકેન્દ્રિય જીવો છે. પ્રત્યેક વનસ્પતિ એ પાંચ પણ એકેન્દ્રિય જીવો છે. તો એમાં પણ જીવ રહેલા છે અને બીજા જીવો ત્રસમાં રહેલા છે, એટલે 2, 3, 4 અને પંચેન્દ્રિયમાં રહેલા છે. તો એવો નિયમ છે કે કોઈ જીવ એકેન્દ્રિયમાંથી ત્રસમાં આવે, એટલે એકેન્દ્રિયમાંથી બહાર નીકળીને 2 કે 3 કે 4 કે પંચેન્દ્રિયમાં ભાવ લે, તો એમાં મેક્સિમમ 2000 સાગરોપમ સુધી અથવા થોડુંક એક્સ્ટ્રા સાધિક 2000 સાગરોપમ સુધી એટલો કાળ જ ત્રસમાં રહે છે. એના પછી ઉત્કૃષ્ટ મેક્સિમમ, એના પછી એને પાછું એકેન્દ્રિયમાં જવું જ પડે છે, એટલે જાય જ છે. આ ઉત્કૃષ્ટ છે. કોઈ એવું પણ થાય કે એકેન્દ્રિયમાંથી એક ભાવ લે અને પાછા વયા લે સ્થાવર, ખ્યાલ આવે છે? પણ જો મેક્સિમમ રે સ્થાવર થી સ્થાવર, સોરી ત્રસ થી ત્રસ, ત્રસ થી ત્રસ, તો મેક્સિમમ 2000 સાગરોપમથી સાધિક જ રહે છે. અચ્છા, મેક્સિમમ એકેન્દ્રિયમાં રહેવાનો કાળ કેટલો? આમાં તો 2000 સાગરોપમ કીધું, તો એકેન્દ્રિયમાં મેક્સિમમ રહેવાનો કાળ કેટલો? જો નિગોદને ગણી લઈએ તો અનંતકાળ, બરાબર. નિગોદ એટલે નિગોદમાં બી બે ભેદ કરીએ, નિત્ય નિગોદ, ઇતર નિગોદ. જે નિત્ય નિગોદ છે તો અનાદિત એમાં જ છે, તો નીકળતા જ નથી, અનંતાનંદ એમાં જ છે, એને કાળીમાં. ઇતર નિગોદ અને બાકીના એકેન્દ્રિય એમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો? જો ખાલી ઇતર નિગોદ જ ગણીએ, ઓનલી ઇતર નિગોદ, તો એનો મેક્સિમમ છે 2.5 ભૂતગલ પરાવર્તન. અને ઇતર નિગોદ પ્લસ બાકીના એકેન્દ્રિય એ બેવને મિક્સ કરીને ગણીએ, તો એમાં અસંખ્યાત ભૂતગલ પરાવર્તન સુધી જીવ એમાં જ રહે છે. હવે આ ભૂતગલ પરાવર્તન શું છે? આપણને પરિભાષા નથી ખબર ને, શબ્દો જ નવા છે. જેવી રીતે અહીંથી કઈ ચાઇનીઝમાં બોલવા લાગુ તો કઈ સમજાય, કઈ ન સમજાય, કેમ કે આપણને શબ્દો જ નથી ખબર. જો શબ્દો ખબર પડે તો એને સાર સમજવો બહુ ઈઝી છે. તો જો ભૂતગલ પરાવર્તન એટલે અનંતકાળ, એ કાળને માપવાનું સાધન છે. વેન ધ ટાઈમ સ્કેલ ઇઝ સો બિગ કે અનંતકાળમાં વહ્યું જાય, તો એને માપવું કેવી રીતના? તો એને માપવા માટે પરાવર્તન, ભૂતગલ પરાવર્તન કરીને માપવાનું સાધન છે. તો એને 2.5 ભૂતગલ પરાવર્તન અને અસંખ્ય ભૂતગલ પરાવર્તન, એટલું કાળનું માપ છે. જો આ વાંચે નથી, મનુષ્યનો કાળ થોડો જ છે. મનુષ્યમાં જો જીવ સમ્યક દર્શન પ્રગટ કરીને ધર્મની શરૂઆત નહીં કરે તો મનુષ્ય પણ મટ્યા પછી કદાચ ત્રસમાં જ રહે તો પણ નારકી, દેવ, તિર્યંચ અને બહુ થોડા મનુષ્ય ભવ કરીને છેવટે ત્રસકાળ પૂરો કરીને એકેન્દ્રિયમાં એકેન્દ્રિયપણું પામશે. ત્યાં ઘણો ઘણો કાળ, એટલે કેટલું ઉત્કૃષ્ટપણે અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન કાળ સુધી એકેન્દ્રિય પર્યાયોમાં રહીને શરીર ધારણ કરશે. આ જીવને અહીંયા મનુષ્ય ભવ જે મળ્યો છે ને એ બહુ દુર્લભતાથી મળ્યો છે. એમાં અરે ત્યાં છ ડાળામાં કીધું કે જેવી રીતના ચિંતામણી રત્ન કોઈને મળી જાય ને એવી રીતના તો એ જીવને બે ઇન્દ્રિયની પર્યાય મળી છે. મનુષ્યની તો જવા દો, એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવવું એ પણ એવું છે કે જાણે આમ આમ રસ્તે ચાલતા કોઈ રત્ન મળી ગયો કોઈ, ખ્યાલ આવે છે. અચ્છા જો આ તો મનુષ્યની તો ઉત્કૃષ્ટ આયુ આપણે જોઈ. હવે તિર્યંચોની આયુષ્ય પણ આપણે વાંચી લઈએ, તો ખાલી એક ડેટા છે. જો તિર્યંચોની આયુ સ્થિતિ, તિર્યગ યોની જનામ ચ, તિર્યંચોના આયુષ્યની ઉત્કૃષ્ટ તથા જગતની સ્થિતિ તેટલી જ છે મનુષ્ય જેટલી, અંતર મુહૂર્ત અને ત્રણ પલ્લે બરાબર. પણ હવે તિર્યંચો નીચે લખી છે કે તિર્યંચોના આયુષ્યના પેટા વિભાગ નીચે પ્રમાણે છે. પૃથ્વી કાયિક 22,000 વર્ષ, વનસ્પતિ કાયિક 10,000 વર્ષ, અપ એટલે જલ કાયિક 7,000 વર્ષ, વાયુ કાયિક 3,000 વર્ષ, અગ્નિકાયિક 3 દિવસ. બોલું આટલા હજારો વર્ષોમાં છે, આ ખાલી 3 દિવસમાં છે. પછી જો બે ઇન્દ્રિય 12 વર્ષ, 3 ઇન્દ્રિય 49 દિવસ, ચતુર ઇન્દ્રિય 6 માસ, અને પછી પંચેન્દ્રિયમાં 5 ભેદ કર્યા. તો જો કર્મભૂમિના પશુ, અસંગની પંચેન્દ્રિય, માછલા વગેરે, તો 1 કોટી પૂર્વ. કર્મભૂમિના જે તિર્યંચો છે 1 કરોડ પૂર્વ સુધી જીવી શકે, જેવી રીતના સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલાઓ આદિ છે એનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય હોઈ શકે. પછી પરિસર્પ જાતના સર્પો, આ સાપમાં પણ જે મેક્સિમમ આયુષ્યવાળા સાપ હોય તે, તો એનું કેટલું છે? 9 પૂર્વાંગ. પૂર્વાંગ કોને કીધું હતું? 84 લાખ યર્સ, એને કહેવાય પૂર્વાંગ. એવા 9 પૂર્વાંગ, ખ્યાલ આવે ને. પછી બાકીના સર્પ તો 42,000 વર્ષ, પક્ષીઓ 72,000 વર્ષ, અને ભોગભૂમિના 4 પગા પ્રાણી, એટલે ભોગભૂમિના તિર્યંશ, તો 3 પલ્લે સુધીનું એમનું આયુષ્ય હોય છે. ભોગભૂમિ સિવાયના એ સર્વેનું જગતની આયુષ્ય 1 અંતર્મુહૂર્ત જ છે. જો અહીંયા ભોગભૂમિ સિવાય કીધું છે, પણ એક બીજી જગ્યાએ મેં વાંચ્યું ત્યાં ભોગભૂમિનું પણ અંતર્મુહૂર્ત કીધું છે, એ હું વાંચીને નેક્સ્ટ ટાઈમ ફરીથી કન્ફર્મ કરીશ. ચલો આના સિવાય કોઈને આયુષ્ય ઉપર કઈ ક્વેશ્ચન હોય તો 5-1 મિનિટ પર તમે પૂછી શકો છો. ના, એવું નથી, એવું નથી. સમજવા ફેર, જો આપણે ઉદીર્ણા જે શબ્દ સાંભળો, ઉદીર્ણા નો મતલબ શું? કે કોઈ કર્મની સ્થિતિ, એટલે એ ઉદયમાં બહુ પછી આવવાના હતા, એ બહુ પછી આવવાના હતા, એમાંથી એનો ટાઈમ સ્કેલ ફરી ગયો અને એક અંતર મુહૂર્તમાં જ ઉદયમાં આવીને ખરી ગયા, એને ઉદીર્ણા કહેવામાં આવે છે બરાબર. આ ઉદીર્ણા 8 કર્મમાં નિરંતર થઈ રહી છે, 8 કર્મમાં નિરંતર ઉદીર્ણા છે. જેવી રીતના એક્ઝામ્પલ તરીકે, જેવી રીતના આપણને ભૂખ લાગી બરાબર, એટલે અસાતા વેદનીયનો ક્ષુદાનો એ કર્મનો ઉદય છે. હવે અસાતા વેદનીયનો ઉદય તો જીવને દર સમયે ચાલુ છે, તો દર સમયે ભૂખ લાગે છે કે નથી લાગતું? પણ જેવો આપણો લંચ ટાઈમ આદિ થાય છે તો એ કર્મની ઉદીર્ણા થાય છે અને આપણને સડનલી બહુ બધા કર્મનો ઉદય આવતા ત્યાં એવું ફીલ થાય છે કે આપણને ક્ષુદા લાગે. બાકી દરેક કર્મમાં, 8-8 કર્મમાં ઉદીર્ણા તો ચાલુ જ છે. તો આયુની એક સ્પેશિયલ વ્યવસ્થા છે કે આયુ કર્મમાં નોર્મલી ઉદીર્ણા થતી નથી. હવે જે વર્તમાન ભવ ચાલતો હોય એ વર્તમાન ભવમાં જે આપણે કદલી ઘાત મરણ તરીકે કહેવાય છે, એમણે જે સમજાવ્યું કે સમજો આયુષ્ય તો લઈને આવ્યા હતા 100 વર્ષનું, પણ સમજો 40 વર્ષ પછી કંઈક એવું ઘટના બની, કંઈક એક્સિડન્ટ થયો, રક્તપાત થયો, કંઈક થયું, તો બાકીના 60 વર્ષના જે આયુ કર્મના પરમાણુઓ છે એની સ્થિતિ સડનલી એક અંતર્મુહૂર્તમાં ઘટીને, જે સમજો કે પાંચ મિનિટ દસ મિનિટ અઠવાડિયું એમાં એ કર્મની સ્થિતિ ભરીને બસ એ જીવનું અઠવાડિયામાં મરણ થઈ જવું એને કદલીઘાત મરણ કહેવાય છે. એ આયુમાં ઉદીર્ણ આવી રીતના એક જ સિચ્યુએશનમાં થાય છે. રીઝન કઈ નહીં, બસ એવી જ વ્યવસ્થા છે. નિમિત્ત હોય ને, નિમિત્ત તો નિમિત્ત વગર કાર્ય કેવી થાય? ઉદીર્ણ થવામાં નિમિત્ત એ કે કોઈ જાતનું એક્સિડન્ટ થઈ ગયો, કઈ રક્તપાત થઈ ગયો, કોઈ બીમારી કઈ એવું ઇન્ફેક્શન આવી ગયું. બીજા કર્મોની ઉદીર્ણા પણ કોઈક ને કોઈક કારણસર થાય છે. એમ તો કર્મ ઇન જનરલમાં ઉદીર્ણાનું કોઈ કારણ એવું નહીં. નિમિત્ત તરીકે તો ઘણા હોય છે. આ ખાવાની સુગંધ સૂંઘી અને કર્મની ઉદીર્ણા થઈ ગઈ. અરે અહીંયા બેઠા બેઠા બધા માણસોને જોયા ને તો કર્મની ઉદીર્ણા થઈ ગઈ. જીવના ભાવ તો નિમિત્ત છે. જો જીવના ભાવ અંતરંગ નિમિત્ત છે અને બહારની વસ્તુ એ બહિરંગ નિમિત્ત છે. અંતરંગ નિમિત્ત નિયમરૂપ નિમિત્ત છે અને બહારની વસ્તુ એ નિયમરૂપ નિમિત્ત નથી, હોય બી નો બી હોય. અરે ઘણી વાર તો પૂજામાં બેઠા છે, બહાર કોઈ સ્મેલ નથી, કોઈ કઈ દેખાતું નથી અને સડનલી ભૂખ લાગે છે, તો એ અંતરંગ નિમિત્ત તો જીવના ભાવ છે, બહારનું નિમિત્ત નથી, તો એ કાર્ય થાય છે. એવું થાય છે. કોઈ પણ આવતો એક ભૂખનું એક્ઝામ્પલ લીધું, બાકી તમે બધી સિચ્યુએશનમાં લગાવી લીધું. બોલ, બીજા કઈ ક્વેશ્ચન છે? જો આયુ કર્મ ઉપર તો ઘણા ઘણા એનું કોમ્પ્લેક્સ આખું ગણિત છે. આયુનું બંધ કેવી રીતના થાય છે, ઉદય કેવી રીતના આવે છે, બાકી દેવગતિમાં જે ચાર પ્રકારની દેવની જાતિઓ છે, વૈમાનિક, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ, એ ચારેમાં પણ દેવોની આયુષ્ય જુદી જુદી. વ્યંતર જેવી રીતના આપણે સાંભળ્યું હશે, મિનિમમ આ દેવની આયુષ્ય કેટલું? 10,000 વર્ષ. ક્યાં? જે ભવંત્રિક છે ને એમાં, ભવંત્રિકમાં મિનિમમ 10,000 વર્ષનું આયુષ્ય હોય છે. અચ્છા, દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું? 33,000. ક્યાં? સર્વાર્થ એટલે વૈમાનિક. તો ભવંત્રિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું? ખ્યાલ આવ્યો? એટલે આમાં તો ઘણા ગણિતો છે. ભવંત્રિકનું ઉત્કૃષ્ટ આયુષ્ય આમ જોવા જઈએ તો પલ્લીઓમાં છે, એક સાગર બી નથી પૂરો. ખ્યાલ આવે છે? એટલે આ આયુષ્ય વિષય ઘણો ઊંડો છે અને એના ઉપર આખા ને આખા અધિકારો, આખા શાસ્ત્રો પણ છે. પણ કોઈ સાધારણ માહિતી આપણે જાણી હોય તો આપણે આપણા પરિણામોને એ જાતના વાળી શકીએ, સો દેટ આપણે આપણો ભાવ સુધારી શકીએ. હમણાં જ આપણને તત્વાર્થ સૂત્રમાં આપણે છઠ્ઠો અધિકાર હમણાં આવશે. છઠ્ઠા અધિકારમાં એક આખો સરસ મજાનો ટોપિક છે કે આ જીવ ચાર ગતિના આયુષ્ય બાંધવાના એવા કયા પરિણામ કરે, કે હું એવા કયા પરિણામ કરું છું કે જેને કારણે મારી તિગેન્ચ આયુષ્ય બંધાય છે, એવા કેવા પરિણામ કરું છું કે નરકાયુ બંધાય છે. તો આપણે જેવી રીતના એમણે કહ્યું કે ભાઈ આપણા અપકર્ષકાળ ચાલુ થઈ ગયા છે કે નહીં આપણને ખબર નથી, પણ એ જો ચાલુ થઈ ગયા હોય તો આપણે આપણા પરિણામને સંભાળી લઈએ, કેમ કે ક્યારે આયુષ્ય બંધાશે એ તો આપણને ખ્યાલ નથી. તો જે સમયમાં બંધાય એ સમયમાં કમસે કમ આપણા આયુષ્ય, આપણા પરિણામ આ ધર્મમય અને આત્માના તત્વચિંતન આદિમય હોય. તો પરમાર્થ તો ભવનો જ અભાવ કરવાનો છે, એ વસ્તુ જુદી છે. પણ જ્યાં સુધી ભવ છે ત્યાં સુધી તો આપણે એવા ભવ ધારણ કરીએ કે જ્યાં આપણને ફરીથી આ દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ થઈ શકે. ક્યાં થાય દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ? કઈ કઈ ગતિઓમાં? મનુષ્યમાં તો થાય જ છે, એના સિવાય ક્યાં થાય? તિર્યંચ અને દેવગતિમાં પણ થાય છે. જો દેવગતિમાં ઉપર કોઈ શાસ્ત્ર નથી, પણ દેવો દિવ્ય ધ્વનિ સાંભળવા જઈ શકે છે. નારકી જીવો ક્યાંય જઈ શકતા નથી, ત્યાં કોઈ મંદિર નથી, ત્યાં કોઈ દેવ નથી, ત્યાં કોઈ શાસ્ત્ર કે ગુરુ બી નથી. તિર્યંચો તો તિર્યંચોને પણ સમૂહ શરણમાં જવાનો એક અધિકાર છે. ખ્યાલ આવે? પણ હવે એવું નથી બનવું કે આપણે એવા જ તિર્યંચ થઈએ કે જે સમૂહ શરણમાં જઈ શકે. કેમ કે એવા તિર્યંચો કેટલા આજે સમૂહ શરણમાં જાય અને બાકી તિર્યંચોની સંખ્યા કેટલી? ખ્યાલ આવે? પણ આજે આપણે કઈ જાતના પરિણામથી કેવી ગતિ આદિનો બંધ થાય છે, કેવા આયુષ્ય બંધાય છે, જો એ ખ્યાલ હોય તો આપણે આપણા પરિણામોનો એવી રીતના સંભાળ રાખી શકીએ. તેની ચર્ચા આપણે આગળ. હા, હા એવરી મિનિટ એલર્ટ જ રહેવું જોઈએ, એવું જ કરવું જોઈએ. કેમ કે આપણા પરિણામોથી જ આપણો મોક્ષ છે અને પરિણામોથી જ બંધ છે. હા જો આપનો પોઈન્ટ સાચો છે, એવું કહેવામાં આવે છે કે આઠમ અને ચૌદસ જે શાશ્વત પર્વ છે, આ શાશ્વત પર્વોમાં જીવના જે પરિણામ છે તેનું ફળ વધારે મળે છે. એટલે જે જાતના પરિણામ આપણે કરીએ, પાપ પરિણામ કરીએ તો એનાય ફળ વધારે મળે છે, પુણ્ય કરીએ તો એનાય ફળ વધારે મળે છે. અને આ દિવસોમાં એ અપકર્ષ કાળ પડવાના ચાન્સીસ છે, આ દિવસોમાં અપકર્ષ પડવાના ચાન્સ છે એવું કહેવામાં આવે છે. હવે એમાં જ પડે છે એવું જરૂરી નથી કે આઠમ ચૌદસ માં જ એ જાતના આયુ બંધ થાય છે, એવું કઈ જરૂર નથી. કેમ કે કોઈનું આયુષ્ય તો સાત દિવસથી ઓછું હોય ને, અને આઠમ અને ચૌદસ ની વચમાં જ આયુષ્ય પૂરું થઈ જાય તો ક્યાં અપકર્ષ કાળ આવે, ખ્યાલ આવે? એટલે એવા તો કોઈ નિયમ નથી, પણ આમાં આ બધા છે ને એક પ્રશસ્ત દિવસો કહેવાય છે. શાશ્વત પર્વ છે એટલે એ જરા શુભ દિવસો ગણાય, તો એમાં આપણે આપણા પરિણામને સારા રાખીએ તો આયુષ્ય સારા બંધાવવાનો ચાન્સ છે. ચાલો જીનવાણી સુધી લઈએ.
હે જીનવાણી ભારતી તોરે જપો ધીરને, જો તેરી શરણા રહે સો પાવે સુખ છે, જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકારો, સોવાણી મસ્ત કરમો સદા દે તું.
બોલો જીનવાણી માતનો હે.